જય જીનેન્દ્ર બધાને. આપણે પાર્લા પાઠશાળાના અંતર્ગત જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો ક્લાસ શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડી દેશે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સબ્બસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. જો આપણે બહુ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક ચાલી રહ્યો છે પ્રશ્નોત્તર માળામાં, અધિકાર આઠમો, પ્રમાણ નય નિક્ષેપ અધિકાર, એમાં આપણે નયની ચર્ચા ચાલુ છે. લાસ્ટ ટાઈમ આપણે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના સાત નય જે જુદા જુદા છે એની ચર્ચા કરી હતી. આજે આપણે વ્યવહાર નયની ચર્ચા કરવાની છે. જે પ્રમાણે ટાઈમ મળશે એ પ્રમાણે આપણે ડિટેલમાં જશું. જો જે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના સાત ભેદો છે એ થોડાક કોમ્પ્લિકેટેડ છે. આપણે લાસ્ટ ટાઈમ એની ચર્ચા તો કરી, આજે થોડું ઉદાહરણથી અને વધારે ડિટેલમાં સમજીએ અને પછી આગળ વધશું. સૌથી પહેલા તો અધિકાર શું છે આપણો? પ્રમાણ નય નિક્ષેપ અધિકાર. બરાબર, પ્રમાણ નય નિક્ષેપ અધિકાર એ શું બતાવે છે? કે કોઈ પણ વસ્તુને જાણવાના સાધન શું છે, હેતુ શું છે આપણી પાસે, કોઈ પણ વસ્તુને કેવી રીતના જાણી શકાય? તો એને લક્ષણથી જાણી શકાય, એને પ્રમાણ અને નયથી જાણી શકાય છે, અને એને નિક્ષેપ દ્વારા જાણી શકાય છે. બરાબર, તો નય શું છે? કે કોઈ પણ વસ્તુને એક પડખાથી, એક અપેક્ષાથી સમજવાની અથવા બોલવાની, સમજવાની એટલે વિચારવાની અથવા બોલવાની પદ્ધતિ, તેને નય કહે છે. આ નય એ સમ્યક જ્ઞાનનો અંશ છે. એટલે જ્યાં એ વસ્તુને કોઈ એક પડખાથી વાત કરવામાં આવે છે ત્યાં એના બીજા પડખાઓ, એની બીજી અપેક્ષાઓ પણ છે, પણ ખાલી એની ચર્ચા નથી કરવામાં આવતી, એને ટેમ્પરરી ગૌણ કરવામાં આવે છે. બરાબર, તો જો એ નયના બે પ્રકાર આપણે શરૂઆત કરી હતી સૌથી પહેલા, નિશ્ચય નય અને વ્યવહાર નય. નિશ્ચય નય અને વ્યવહાર નય. નિશ્ચય નય કોને કહેવાય છે? કે પદાર્થનું સ્વરૂપ જેવું છે તેવું તેને કહી દેવું. વસ્તુનો કોઈ અસલી એટલે કે મૂળ અંશને ગ્રહણ કરવાવાળા જ્ઞાનને, જેવી મૂળ વસ્તુ છે એવા અંશને જ ગ્રહણ કરવાવાળા અથવા વર્ણન કરવાવાળા જ્ઞાનને નિશ્ચય નય કહે છે. જેવી રીતના આપણે ઉદાહરણ લીધું હતું કે કાચનો ગ્લાસ છે જેની અંદર પાણી ભરવામાં આવ્યું છે, તો એને કાચનો જ ગ્લાસ કહેવો અથવા એને એમ જ કહેવું કે પાણી ભરેલો કાચનો ગ્લાસ જેવું છે એવું કહી દેવું, એને નિશ્ચય નય કહેવામાં આવે છે. વ્યવહાર નય કોને કહેવામાં આવે છે? કે કોઈ પ્રયોજનવશ અથવા કોઈ નિમિત્તથી કોઈ બે પદાર્થને જોડીને વાત કરવાની પદ્ધતિ, જેવી રીતના કાચના ગ્લાસની અંદર પાણી ભરેલું છે તો એને પાણીનો ગ્લાસ કહી દેવો, એમાં પ્રયોજન શું છે? કે ભાઈ વસ્તુને સિમ્પ્લિફાય કરવા માટે, ખાલી ઇશારાથી, એક ઇશારામાં સમજી જાય ને કોઈ, તો એક ઇશારાથી વાત કરીને સામેવાળાને સમજાવી દેવું કે આપણને શું જોઈએ છે, તો એને પાણીનો ગ્લાસ કહી દેવો, તો એને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. આપણે અત્યારના નિશ્ચય નહીંના ભેદ પ્રભેદ જોઈ રહ્યા હતા. નિશ્ચય નહીં એટલે શું? કે વસ્તુ જેવી છે અને એવી કહેવી, એ ધ્યાનમાં રાખજો. તો નિશ્ચય નહીંના આપણે બે ભેદ જોયા હતા, દ્રવ્યાર્થિક નહીં અને પર્યાયાર્થિક નહીં. વસ્તુ જેવી છે એને એવી જ દ્રવ્યના અપેક્ષાથી કહી દેવી અથવા વિચારવી, અથવા વસ્તુ જેવી છે એને એવી જ પર્યાયના અપેક્ષાથી, એક ક્ષણિક અંશથી કહેવી અથવા વિચારવી, તેને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નહીં કહેવામાં આવે છે. જો દ્રવ્યાર્થિક નહીં કોને કહ્યું હતું? જે આખી દ્રવ્ય પર્યાયરૂપ વસ્તુ છે એમાં એના દ્રવ્યના અંશને મુખ્ય કરે, એના દ્રવ્યના અંશનો અનુભવ કરાવે તેને દ્રવ્યાત્મક નહીં કહે છે. અને આખી જે દ્રવ્ય પર્યાયાત્મક વસ્તુ છે એમાં એના પર્યાયના અંશને મુખ્ય કરે અથવા પર્યાયના અંશને અનુભવ કરાવે તેને પર્યાયાર્થિક નહીં કહે છે. બરાબર, નિશ્ચય નહીં, એના બે ભેદ, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નહીં. બરાબર, હવે જો દ્રવ્યાર્થિક નહીં ના ત્રણ ભેદ હતા જે હવે સાત ભેદો આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરીને એમાં આવીએ છીએ. દ્રવ્યાર્થિક નહીં ના ત્રણ ભેદો હતા, નૈગમ નહીં, સંગ્રહ નહીં અને વ્યવહાર નહીં. બરાબર, અને પર્યાયાર્થિક નહીં ના ચાર ભેદો હતા, રુજુસૂત્ર નહીં, હા રુજુસૂત્ર નહીં, શબ્દ નહીં, સમવિરૂઢ નહીં અને એવમ ભૂત નહીં. બરાબર, એટલે ટોટલ સાત ભેદ કયા છે? નૈગમ નહીં, સંગ્રહ નહીં, વ્યવહાર નહીં, રુજુસૂત્ર નહીં, શબ્દ નહીં, સમવિરૂઢ નહીં અને એવમ ભૂત નહીં. બરાબર, આ શબ્દ થોડા નવા છે, આપણને ટ્રીકી પડે, પણ જો એકવાર એને એક્ઝામ્પલથી આપણે સમજી લઈએ તો બહુ ઇઝી છે. જો પહેલા સિદ્ધાંત સમજીએ પછી આજે એક એક્ઝામ્પલથી પણ સમજશું. જો નૈગમ નય શું કરે છે? નૈગમ નય એ દ્રવ્યાર્થિક નયનો ભેદ છે. કોઈ દ્રવ્ય એની ભૂતકાળની પર્યાયમાં અથવા એની ભવિષ્યની પર્યાયમાં કોઈ પર્ટિક્યુલર પર્યાય રૂપે પરિણમવાનો છે તો એ પર્યાય રૂપે એને વર્તમાનમાં જ કહી દેવો એને નૈગમ નય કહે છે. જો નૈગમ નય જે ભૂતકાળની પર્યાયમાં વર્તમાનવત સંકલ્પ કરે અથવા ભવિષ્યની પર્યાયમાં વર્તમાનવત સંકલ્પ કરે તેને નૈગમ નય કહેવામાં આવે છે. જેવી રીતના આપણે ઉદાહરણ જોયું હતું કે કોઈ રાજકુમાર હોય, હજી તો બાળક હોય, પણ ભવિષ્યમાં રાજા થશે એમ કરીને એને રાજા જ કહી દેવો, રાજા વર્ધમાનનો. હવે જેવી રીતના મહાવીર ભગવાનનો જન્મ કલ્યાણક આપણે ઉજવીએ છીએ ને, તો શું મહાવીર ભગવાનનો જન્મ કલ્યાણક ઉજવીએ છીએ કે બાળક વર્ધમાનનો જન્મ કલ્યાણક ઉજવીએ છીએ? ખ્યાલ આવ્યો કે નહીં? જો કહેવાની પદ્ધતિ કેવી છે કે મહાવીર ભગવાનનો જન્મ કલ્યાણક, અરે હજી મહાવીર તો ભગવાન તો હજી કેટલા ક્યારે થશે, 30 વર્ષની ઉંમરે દીક્ષા લેશે, 12 વર્ષ પછી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરશે અને પછી ભગવાન થશે, પણ વર્તમાનમાં જ એને ભગવાન કહી દેવું એને નૈગમ નહીં કહેવામાં આવે છે. જો ભૂતકાળની પર્યાયને વર્તમાનવત કહે તો ભૂત નૈગમ નહીં, ભવિષ્યની પર્યાયને વર્તમાનવત કહે તો ભાવિ નૈગમ નહીં, અને જો વર્તમાનની જ પર્યાય છે પણ એ વર્તમાનની નિયર ટર્મ પર્યાય છે કે હમણાં હવે થવાના જ છે, જેવી રીતના મહાવીર ભગવાને શપક શ્રેણી માંડી, મહાવીર મુનિરાજે શપક શ્રેણી માંડી હોય અને બસ હમણાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થવાનું જ છે અને એમને એમ કહેવું કે આ મહાવીર ભગવાન છે તો એને વર્તમાન નિગમ નહીં કહેવાશે, કેમ કે વર્તમાનમાં જ એ હમણાં ભગવાન થવાના જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો, એ તો થઈ નૈગમ નયની વાત. બરાબર, નૈગમ નય શું કરે છે? કોઈ પણ દ્રવ્યને, દ્રવ્યાર્થિક નયનો ભેદ છે ને, એટલે દ્રવ્યને જોવાની પદ્ધતિ, તો દ્રવ્યને એની ભૂત અને ભવિષ્યની પર્યાયને ગૌણ કરીને વર્તમાનવત કહી દેવું તેને નૈગમ નય કહે છે. બરાબર, હવે સંગ્રહ નહીં અને વ્યવહાર નહીં. બરાબર, સંગ્રહ નહીં અને વ્યવહાર નહીં. જો સંગ્રહ નહીં અને વ્યવહાર નહીં શું કરે છે? સંગ્રહ નહીં, સંગ્રહ નહીં એઝ ધ નેમ સજેસ્ટ, પોતાની જાતિ એનો વિરોધ કર્યા વગર, જેવી રીતના તીર્થંકર, તો તીર્થંકર કહેતા જ પહેલા આપણને શું વિચાર આવે કે 24 તીર્થંકર. બરાબર, પછી ઇમિડિયેટલી નેક્સ્ટ વિચાર શું આવે? ના ના, 24 નહીં, વિહરમાન 20 તીર્થંકર પણ તો છે કે નહીં? પછી ઇમિડિયેટલી નેક્સ્ટ વિચાર શું આવે? અરે ખાલી આટલા જ શું કામ, એમ તો આખા જંબુદ્વીપમાં ઉપર એરાવત ક્ષેત્રમાં પણ 24 થઈ ગયા, અહીંયા પણ 24 થઈ ગયા, અઢી દ્વીપમાં 5 વિધેય ક્ષેત્ર છે ને અને 5 એરાવત ક્ષેત્ર, તો બધાના 24 24 લો, તો એમ કરીને કેટલા 10 ક્ષેત્ર એટલે 240 તો એ થઈ ગયા, અને ત્રણેય કાળની 24 લઈ લો તો 720 તીર્થંકર એ થઈ ગયા, અને જે 20 વિહરમાન ગણીએ છીએ તો 20 20 20 કરતા કરતા તો અસંખ્યાત થઈ ગયા. ખ્યાલ આવે છે? એમ કરીને કહેવાનો મતલબ શું છે કે આ સંગ્રહ નહીં શું કરે છે કે સેમ જાતિના વસ્તુઓનો સંગ્રહ કરતો જાય છે અને ધીરે ધીરે મોટું મોટું જ્યાં સુધી એ વિશ્વ વ્યાપી ન થઈ જાય ત્યાં સુધી દ્રવ્યોનો સંગ્રહ કરતો જાય છે. જે નય પોતાની જાતિનો વિરોધ નહીં કરીને સમસ્ત પદાર્થોને એકપણાથી ગ્રહણ કરે તેને સંગ્રહ નહીં કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? અચ્છા, હવે વ્યવહાર નહીં. વ્યવહાર નહીં શું કરે છે? એનાથી ઓપોઝિટ, કે સંગ્રહ નયમાં ગ્રહણ કરેલા પદાર્થોને અમુક વિધિપૂર્વક ભેદ પાડતો નહીં તેને વ્યવહાર નહીં કહે છે. જેવી રીતના તીર્થંકર, આપણે આટલા બધા તીર્થંકર ગણ્યા એમાં આટલા જંબુદ્વીપના, આટલા ધાતકી ખંડના, આટલા પૂર્વ વિદેહના, હવે જંબુદ્વીપમાં પણ આટલા ભરત ક્ષેત્રના, આટલા એરાવત ક્ષેત્રના, એમ કરીને જે ભેદ પાડતું જાય છે એને વ્યવહાર નહીં કહે છે. હા, જો આ વ્યવહાર નહીં અને નિશ્ચય વ્યવહારનો વ્યવહાર નહીં જુદા છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ વ્યવહાર નહીં તો નિશ્ચય નહીંના દ્રવ્યાર્થિક નહીંનો એક ભેદ છે. જો કેટલા જોયા આપણે દ્રવ્યાર્થિક નહીંના ભેદ? ત્રણ ભેદ, નૈગમ નહીં, સંગ્રહ નહીં, વ્યવહાર નહીં. આ ત્રણેય નહીંની નજર કોના પર છે? દ્રવ્ય ઉપર છે. ખ્યાલ આવે છે ને? એ ત્રણેય નહીંની નજર કેના ઉપર છે? દ્રવ્ય પર છે. કેમકે જો સંગ્રહ નહીં પણ દ્રવ્યને જુએ છે અને જમા કરતું જાય છે, વ્યવહાર નહીં પણ દ્રવ્યને જુએ છે અને ભેદ પાડતું જાય છે. હજી પર્યાયની આપણી વાત આવી નથી, બરાબર? હવે જો પર્યાયાર્થિક નહીંની વાત કરીએ છીએ, પર્યાયાર્થિક નહીંના ચાર ભેદ છે. રુજુ સૂત્ર નહીં, શબ્દ નહીં, સમવિરૂઢ નહીં અને એવંભૂત નહીં. જો રુજુ સૂત્ર નહીં શું કરે છે? હવે પહેલા નૈગમ નહીં ભૂત ભવિષ્યને ઇગ્નોર કરીને બસ દ્રવ્ય પર નજર રાખી હતી અને ભૂત ભવિષ્યની પર્યાયને વર્તમાન વત કહીને કહી દેતું હતું, પણ હવે રુજુ સૂત્ર નહીં એ પસંદ નથી. રુજુ સૂત્ર નહીં પર્યાયાર્થિક નહીં છે, એટલે ભૂતકાળની પર્યાયોને ઇગ્નોર કરો, ભવિષ્યની પર્યાયને કાઢી નાખો. વર્તમાનની પર્યાય જે છે, વર્તમાન સંબંધની પર્યાયને જે વિષય કરે તેને રુજુ સૂત્ર નહીં કહે છે. ખ્યાલ આવે ને? જેવી રીતના તીર્થંકર આપણે કહ્યું ને, તીર્થંકર તો હજી જે બાળક વર્ધમાન છે એને પણ તીર્થંકર કહી દેવું એ નૈગમ નહીં છે. સંગ્રહ નહીં ને વ્યવહાર નહીં શું કરે છે? ભૂત ભવિષ્યની પર્યાયને નથી જોતા, વર્તમાનની પર્યાયમાં જે જે તીર્થંકર છે એમનો સંગ્રહ કરતા જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એટલે સંગ્રહ નહીંમાં હવે 24 તીર્થંકરને ગણીએ તો ભૂતકાળની પર્યાય થઈ ગઈ ને, એમ સંગ્રહ કરે છે. સંગ્રહ નહીં શું કરે છે? કે સમાન જાતિના પદાર્થોનો સંગ્રહ કરતો જાય છે, બરાબર? પણ આ રુજુ સૂત્ર નહીં શું કરશે? કે જે વર્તમાન સંબંધી પર્યાય છે તેનો જ ગ્રહણ કરે છે. એટલે કે વર્તમાન પર્યાયમાં કોઈ તીર્થંકર હોય તો તેને જ ગ્રહણ કરે છે. એટલે કોઈ પૂછે તીર્થંકર કેટલા, તો આ કેસે 20 તીર્થંકર. વર્તમાનમાં વિધેય ક્ષેત્રમાં 20 છે ને, બસ એટલા જ તીર્થંકર છે. બૌદ્ધ ભવિષ્યની હમણાં વાત નહીં, કેમકે હમણાં તીર્થંકર પર્યાયની વાત કરીએ છીએ આપણે, રુજુ સૂત્ર નહીં. ખ્યાલ આવે છે કે નહીં? દરેક નયના કહેવાના એંગલ થોડા જુદા જુદા હોય છે. તો અહીંયા રુજુ સૂત્ર નહીં, ફક્ત વર્તમાન પર્યાયનો સંગ્રહ કરે છે. જો ધ્યાન આપજો, નૈગમ નય વોઝ વેરી બ્રોડ, વેરી અકોમોડેટિવ, કેમકે એની નજર દ્રવ્ય પર છે અને ભૂત ભવિષ્યની પર્યાયનો પણ એમાં સમાવેશ થઈ જાય છે. પછી સંગ્રહ નહીં ને વ્યવહાર નહીં એનાથી થોડા નેરો થઈ ગયા. હા, કેમકે સંગ્રહ નહીં ને વ્યવહાર નહીંમાં હજી જે તીર્થંકર પર્યાય, જે તીર્થંકર પદાર્થ થયા, વસ્તુ થઈ, જે દ્રવ્ય તીર્થંકર થયા એનો જ સંગ્રહ છે. બાળક વર્ધમાનનો એમાં સંગ્રહ નથી, એટલે નૈગમ નહીંથી થોડા નેરો થઈ ગયા. હવે રુજુ સૂત્ર નહીં એનાથી થોડું નેરો થઈ ગયું, કેમકે વર્તમાનમાં જે તીર્થંકર હોય એને જ આપણે કન્સિડર કરશું, એના સિવાય બીજાને તીર્થંકર નહીં કન્સિડર કરીએ, બરાબર? ચાલો આગળ. હવે શબ્દ નહીં. શબ્દ નહીં શું કરે છે? શબ્દ નહીં જે પર્યાયની વાત કરે છે રુજુ સૂત્ર નહીં, એ રુજુ સૂત્ર નહીં જે પર્યાયની વાત કરે છે એમાં પણ જો પાંચ પ્રકારના એમાં દોષ લાગે છે. કયા દોષ છે? લિંગ વ્યભિચાર, સંખ્યા વ્યભિચાર, સાધન વ્યભિચાર, પુરુષ વ્યભિચાર અને કાલ વ્યભિચાર. એનો મતલબ શું છે? આ જે લિંગ, પુરુષ, સંખ્યા આદિ વ્યભિચારને દૂર કરીને જે નય પદાર્થોનું ગ્રહણ કરે છે તેને શબ્દ નય કહે છે. એટલે કેવી રીતના? જો समझो तीर्थंकर छे, तीर्थंकर, तीर्थंकर शब्दना समानार्थी सिनोनिम्स घणा बधा छे के नहीं, जेवी रीतना आप्तने पण तीर्थंकर कहेवाय छे। तीर्थंकर शब्दनो शुं मीनिंग छे के जे तीर्थनी रचना करे, तीर्थंकर आप्त, पछी देव शास्त्र गुरुना देव, एने ई पण तीर्थंकरना सेन्समां छे के नहीं। पछी अरिहंत, आपणे कहीए ने अरिहंत भगवानना 46 गुण, तो 46 गुण तो तीर्थंकरना होय छे, सामान्य अरिहंतना नथी होता, ख्याल आवे छे ने? तो अरिहंत, हवे आ बधा शब्द सिनोनिमस छे आम तो, पण शब्द नहीं एक्सेप्टेबल नहीं। शब्द नहीं शू कहसे कि ना ना, जे शब्द नो जे जातनो एनो मीनिंग छे, जेवी रीतना अरिहंत कहता, अरिहंत तो सामान्य थई गया, अरिहंत सामान्य अरिहंत भगवान थई गया ने, तो एने ई सेंस में जे वापरशे। पछी आप्त, आप्त एने कया सेंस में छे कि जे उपदेश आपता होय, जे दिव्य ध्वनि खरावता होय एवा तीर्थंकर, तो ए ई सेंस में जे लेशे। तीर्थंकर कोने कहेवाय? जे तीर्थनी रचना करे, तो जे तीर्थनी रचना करे एज सेंस में ए शब्द लेशे। शब्द ने शू करे छे? जे शब्द ने जे सेंस में वापरवामां आव्यु छे ए सेंस में ज ए एने ले छे। ख्याल आव्यो के नहीं? एटले शब्द ने शू करे छे? जे एमां पुरुष व्यभिचार, काल व्यभिचार, आ बधा व्यभिचारो छे एने एक्सेप्ट नथी करतो। जेवी रीतना आपणे एम कहीए के जो तीर्थंकर प्रभु दिव्य ध्वनि नो उपदेश आपी रहा छे, आपणे एम कह्युं तीर्थंकर प्रभु दिव्य ध्वनि नो उपदेश आपी रहा छे। हवे दिव्य ध्वनि नो उपदेश, दिव्य ध्वनि तो एकाक्षरी छे ने, तो दिव्य ध्वनि नो उपदेश आपी, हवे आपणे एम न कही शकीए के तीर्थंकर प्रभु दिव्य ध्वनि नो उपदेश आपी रह्यो छे। रह्यो ए एक सिंग्युलर ना सेंस में यूज थाय, ख्याल आवे छे ने? जेवी रीतना हूँ जई रह्यो छुं अने अमे जई रह्या छे, फरक पड़े के नहीं? हूँ जई रह्यो छुं ए सिंग्युलर वर्ड छे, अने रह्या तो अमे जई रह्या छे ए प्लुरल ना सेंस में छे। हवे तीर्थंकर प्रभु दिव्य ध्वनि उपदेश आपी रह्या छे, तो त्यां तीर्थंकर तो एक ज छे ने, कई घणा बधा तीर्थंकर नथी, पण त्यां आपी रह्या छे, तो ग्रामेटिकली सेंटेंस भले रॉन्ग होय पण एना यूजेज प्रमाणे करेक्ट छे, केम के तीर्थंकर परमात्मा छे, एमनी महिमा अपार छे, तो एमनी महिमानी सामे एमने तीर्थंकर उपदेश आपी रह्यो छे एम न कहेवाय, आपी रह्या छे एम ज कहेवाय। ख्याल आवे छे के नहीं? तो शब्द नय आ बे यूजेज में पण डिफरेंशिएट करे छे, मारो कहेवानो मतलब ए छे। शब्द नय शू करे छे? शब्द नय जे तीर्थंकर उपदेश आपी रह्या छे तो एने प्लुरल ज कंसिडर करे छे, एज इफ के घणा बधा तीर्थंकर उपदेश आपी रह्या छे। हा, ख्याल आव्यो के नहीं? पण ए शब्द नहीं नो यूजेज एवी रीतना छे। जो हवे आपणे आपणा एक्जाम्पल में जेवी रीतना आपणे कह्युं तुं तीर्थंकर, बराबर, तो नैगम नये शू कर्युं के भूत भविष्यना बधी ज पर्यायो वाळा तीर्थंकर लई लीधा, एटले हूँ पण भविष्यमां तीर्थंकर थईश तो मने पण नैगम नये संग्रह करी लीधो। ख्याल आवे छे के नहीं? अकोमोडेट करी लीधो, पण संग्रह नये शू कर्युं? ना ना ना, एम नहीं, जे तीर्थंकर थया होय के थवाना छे ભવિષ્યમાં આપણને ખબર છે એ પ્રમાણે જ, એટલે અહીંયા ભરતના આટલા, એરાવતના આટલા, વિદેહના આટલા એમ કરીને એને સંગ્રહ કર્યો, ખ્યાલ આવ્યો કે? હવે એ સંગ્રહમાંથી વ્યવહારને એ શું કર્યું કે ભેદ પાડીને જંબુદ્વીપના આટલા, અહીંયાના આટલા, અહીંયાના આટલા એમ કરીને જુદા જુદા પાડ્યા, તો નૈગમ નહીં, પછી ત્યાંથી સંગ્રહને વ્યવહારને એ થોડું નેરો સેટ થઈ ગયો, એમાંથી પછી રુજુ સૂત્ર નહીં હજી નેરો સેટ થઈ ગયો કે ના ના, વર્તમાનની પર્યાયમાં જે તીર્થંકરો એની જ વાત કરો, ખ્યાલ આવે છે ને? એટલે જે 20 વિયરમાન તીર્થંકર છે એની જ વાત કરો એમ, એટલે એ ત્યાં થોડો નેરો સેટ થઈ ગયો। હવે એના પછી શબ્દ નહીં આવ્યું, તો શબ્દ નહીં શું કહે છે કે ના ના, તમે આવી રીતના કોઈ કાલ વ્યભિચાર કરશો, કે પુરુષ વ્યભિચાર વાક્યમાં વાપરશો, અથવા સાધન વ્યભિચાર આદિ વાપરશો, સંખ્યા વ્યભિચાર વાપરશો, તો હું એને અકોમોડેટ નહીં કરું। એટલે શું કહે છે કે સમજો તમે એમ કહેશો કે તીર્થંકર કેટલા છે, તો હું ત્યારે આપ ઓલા જે વર્તમાનમાં તીર્થંકર હોય એને જ કન્સિડર કરીશ, અને એ પણ વર્તમાનમાં જે તીર્થની અંકના કરતા હોય એને જ કન્સિડર કરીશ. એટલે કે જ્યારે સમજો કે આપણે એમ કહીએ કે તીર્થંકર કેટલા છે એટલે એ સંખ્યા પ્રમાણે જ એ કન્સિડર કરશે એમ, એને શબ્દ નહીં કહેવામાં આવે છે. આ એક્ઝામ્પલમાં, તીર્થંકરના એક્ઝામ્પલમાં શબ્દ નહીં બરાબર બેસતું નથી, પણ આ જે બધા જાતના વ્યભિચાર છે, મેં પહેલા એક્ઝામ્પલ આપ્યું ને કે તીર્થંકર ઉપદેશ આપી રહ્યા છે, તો એ જાતના યુઝેજને ઇગ્નોર કરીને એ સેટ હજી નાનો કરી નાખે છે. ખ્યાલ આવ્યું કે નહીં? એમ કરીને શબ્દ નહીં થયું. જો આગળ સમુભી રૂઢ નહીં, હવે સમુભી રૂઢ નહીં શું કરે છે કે જે નહીં જુદા જુદા અર્થોને ઉલ્લંઘી એક અર્થને રૂઢિથી ગ્રહણ કરે છે. એટલે શું કે જે આપણે પહેલા વાત થઈ, જેવી રીતના જો અહીંયા ઉદાહરણ છે કે ઇન્દ્ર, શક્ર, પુરંદર આદિ, એ બધા વર્ડ તો ઇન્દ્ર માટે જ છે, પણ એ બધાના મીનિંગ જુદા જુદા છે. હવે મીનિંગ જુદા જુદા છે તો સમુભીરૂઢ નહીં એ શબ્દને ઈ મીનિંગથી જ ગ્રહણ કરે છે. તો જેવી રીતના આપણે પહેલા વાત થઈ, જેવી રીતના તીર્થંકરને આપ્ત પણ કહેવાય, અથવા એમને શું કીધું, દેવ પણ કહેવાય, અથવા એમને જેવી રીતના ભગવાન પણ કહેવાય, અર્યંત પણ કહેવાય, તો જ્યાં જે શબ્દનો મીનિંગ થાય છે એ શબ્દને જ ત્યાં કન્સિડર કરે છે. જેવી રીતના સમુભીરૂઢ નહીં ને તમે પૂછો કે ભાઈ તીર્થંકર કોણ છે, તો ત્યારે જે તીર્થની અંકના કરતા હોય, એટલે કે ત્યારે દિવ્ય ધ્વનિ દ્વારા ઉપદેશ આપતા હોય અને તીર્થની રચના થતી હોય તો જ એને તીર્થંકર કન્સિડર કરશે. સમોશરણમાં જે સવાર, બપોર, સાંજ એવી રીતના દિવ્ય ધ્વનિથી ઉપદેશ થાય ને, પછી વચમાં ગેપ હોય કે નહીં, હવે ગેપ હોય ત્યારે તીર્થંકરને સમવિરૂઢ નહીં તીર્થંકર કન્સિડર નહીં કરે, કેમકે ત્યારે તીર્થની અંકના નથી કરતા. ખ્યાલ આવે છે કે નહીં? જો આ તો બધા હવે એક્ઝામ્પલ આપણે આપણી રીતે લગાવીએ છે, આ બધા શાસ્ત્રમાં નથી. બાકી શાસ્ત્રમાં જે એક્ઝામ્પલ આપ્યા હોય એનાથી તમે સમજો તો તમને બહુ ક્લિયરલી એ સમજાઈ જાય છે. અને જો છેલ્લો એવમ ભૂત નહીં, હવે એવમ ભૂત નહીં કોને કહે છે કે જે શબ્દનો ક્રિયારૂપ તે ક્રિયાથી પરિણમતા હોય, ત્યારે વર્તમાનમાં એ ક્રિયાથી પરિણમતા હોય તો જ તેને એવમ ભૂત નહીં એને માને છે. જેવી રીતના પૂજારી, તો જે પૂજા કરતા હોય એને જ પૂજારી કહેવાય છે. એવી રીતના જે આપ્ત ઉપદેશ આપતા હોય તો એને જ આપ્ત કહેવામાં આવે છે. જો આ રીતે આપણે સાત નહીં જોયા, સાત નહીંમાં જેમ જેમ આપણે નૈગમ, સંગ્રહ, વ્યવહાર, પછી રુજુસૂત્ર, શબ્દ નહીં, સંભીરૂઢ નહીં, એવમ ભૂત નહીં, એ નેરો નેરો સેટને ગ્રહણ કરતા જાય છે. આપણે જો હજી એક ઉદાહરણ લઈએ, આ ઉદાહરણ પણ મેં વિચારીને થોડા પ્રિન્સિપલને એપ્લાય કર્યો છે, એટલે એને સમજવાની કોશિશ કરજો, ક્યાંય કદાચ એકાદ ભૂલ હોય તો એને સુધારજો જાતે સ્વાધ્યાય કરીને. જો જેવી રીતના આપણે એમ કહીએ કે આત્મા રાગી છે, બરાબર, આત્મા રાગી છે, બરાબર, એ આપણું સ્ટેટમેન્ટ છે. હવે તમે આ સ્ટેટમેન્ટ નૈગમ નહીં ને પૂછો તો એ શું ભૂત અને ભવિષ્યની બધી જ પર્યાયોને કન્સિડર કરે, પર્યાયો એટલે એવા દ્રવ્યને કન્સિડર કરે છે. આત્મા રાગી છે તો એ દ્રવ્યને જુએ છે, પણ ભૂત ભવિષ્યની બધી પર્યાયો સહિત એ દ્રવ્યને જુએ છે. એટલે આત્મા રાગી છે કહેતા મહાવીર ભગવાનનો જીવ પણ એમાં આવી જાય. કેમકે ભૂતકાળની પર્યાયમાં તો રાગી હતા ને ક્યારેક, તો આપણા જીવ પણ એમાં આવી જાય, અને ભવિષ્યમાં જે સિદ્ધ થનારા છે એવા બધા પણ એમાં પણ આવી જાય. એટલે વિશ્વના બધા જ જીવો જે ક્યારે ને ક્યારેક તો રાગી હશે જ ને, એટલે વિશ્વના બધા જ જીવો એમાં આવી ગયા. નૈગમ નયની દ્રષ્ટિ એટલી બ્રોડ છે. ખ્યાલ આવ્યો કે? હવે એમાંથી આવો સંગ્રહ નહીં, સંગ્રહ નહીં ને વ્યવહાર નહીં, સંગ્રહ નહીં ને વ્યવહાર નહીં શું કરે છે કે આત્મા રાગી છે કહેતા કયા કયા જીવો રાગી છે? મનુષ્ય ગતિના રાગી છે, તિર્યંજ ગતિના, દેવગતિના, નરક ગતિના. તો અહીંથી શરૂઆત કરે કે સોરી, આપણે એમ કે આત્મા રાગી છે તો મનુષ્યથી શરૂઆત કરે, ભાઈ કેટલા મનુષ્ય રાગી છે? ભારતના બધા, પછી અમેરિકાના બધા અર્થના, પછી બધા અડીદ્વીપના, પછી બીજી ગતિ તિર્યંજ ગતિના, દેવગતિના, નરક ગતિના, એમ કરીને બ્રોડ કરતું જાય એને સંગ્રહ નહીં કહેવાય. બરાબર? વ્યવહાર નહીં કોને કહેવાય કે જે બ્રોડ કરેલું છે એમાંથી ભેદ પાડતા જાય કે ભાઈ આ રાગી છે દેવગતિના જુદા, નરક ગતિના જુદા, તિર્યંજ ગતિના જુદા, એમાં પણ નિગોદના જુદા, પંચેન્દ્રિય જુદા, ચતુરેન્દ્રિય જુદા, એમ કરીને જુદા 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 પાડતા એક જીવ સુધી લઈ આવે એને વ્યવહાર નહીં કહેવાય. ખ્યાલ આવે છે? નૈગમ નહીં, સંગ્રહ નહીં ને વ્યવહાર નહીં. એના પર આપણે જયારે પ્રશ્ન પૂછીએ આત્મા રાગી છે, એની નજર એવા આત્મા ઉપર છે જેને રાગની પર્યાય થાય છે. બરાબર? એની નજર દ્રવ્ય ઉપર છે એટલે દ્રવ્યાર્થિક નહીં કહેવાય છે. હવે જો પર્યાયાર્થિક નહીં પર આવ્યો, પર્યાયાર્થિક નહીંમાં એની નજર પર્યાય ઉપર છે એટલે રાગની પર્યાય ઉપર છે. બરાબર? તો સૌથી પહેલું રુજુ સૂત્ર ને તો આત્મા રાગી છે કહેતા જેવી રીતે નૈગમ નહીં તો ભૂત ભવિષ્ય બધા જ લઈ લીધા. રુજુ સૂત્ર નહીં શું કહેશે? ના ના એમ નહીં. વર્તમાનમાં કોણ રાગી છે? તો બધા સિદ્ધ ભગવાન નીકળી ગયા. બરાબર? બધા હરિયંત ભગવાન નીકળી ગયા. હવે જેટલા જીવો બાકી બચ્યા જે સંસારમાં છે અને જેને રાગની પર્યાય રાગના પરિણામ વર્તમાનમાં છે તો એને રુજુ સૂત્ર નહીં કે આટલા જીવો રાગી છે. બરાબર? હવે આવો આગળ શબ્દ નહીં. બરાબર? શબ્દ નહીં શું કહે છે? આત્મા રાગી છે એમ કહેતા, હવે આત્મા રાગી છે એમ કહેવામાં જે પણ કઈ દોષ આવતા હોય, જેવી રીતના કાળનો દોષ કે ભાઈ આત્મા, આપણે તો બહુ નાનું સેન્ટેન્સ કીધું છે ને એટલે આમાં કોઈ કાળ દોષ નથી. નહીં તો જો આપણે એમ કહીએ કે આત્મા વર્તમાનમાં રાગી થશે, જો આ સેન્ટેન્સને સાંભળો, આત્મા વર્તમાનમાં રાગી થશે. હવે વર્તમાનમાં અને થશે, થશે એટલે ભવિષ્યમાં થઈ ગયું, અને વર્તમાનમાં પણ આપણે નાખ્યું છે તો આમાં કાળ વ્યભિચાર આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? અચ્છા, પછી સપોઝ આપણે એવું કહીએ કે આત્મા રાગી છે એમાં કઈ બીજો પુરુષ વ્યભિચાર અથવા લિંગ વ્યભિચાર આવતો નથી, પણ સમજો કે આત્મા રાગી થઈ અથવા આત્મા રાગી થયો, હવે આ થયો એ પુરુષ લિંગ છે અને આત્મા રાગી થઈ એ સ્ત્રીલિંગ છે, તો શબ્દ નહીં શું કરશે? એને એવા જ કન્સિડર કરશે. એનો મતલબ કે જે પુરુષ લિંગ વાળા છે અને રાગી છે એને જ ગોતશે, અથવા સ્ત્રીલિંગ વાળા છે અને રાગી છે એને જ જોશે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે રુજુ સૂત્ર ને ઇઝ વેરી અકોમોડેટિવ ઇન દેટ સેન્સ કે ભાઈ એ ખાલી જુએ છે કે વર્તમાનમાં કયા કયા જીવો રાગી છે અને બધાને લઈ લીધા, પણ શબ્દ ને એમ નથી, એ પાછું એમાં કેટેગરાઇઝ કરે છે ડિપેન્ડિંગ ઓન ધ યુઝ ઓફ ધ સેન્ટેન્સ. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો હવે આગળ વધીએ. એના પછી આવશે સમભિરૂઢ ને. સમભિરૂઢ નહીં એનાથી પણ નેરો છે. કેવી રીતના? કે જો રાગ શબ્દ છે ને એ રાગ શબ્દના ઘણા સિનોનિમ થઈ શકે. જેવી રીતના જો રાગની અંદર માયા અને લોભનો સમાવેશ છે, અને દ્વેષની અંદર ક્રોધને માનનો સમાવેશ છે. બરાબર કે નહીં? તો હવે આત્મા રાગી છે એમ કહેતા કોઈ પ્રશ્ન પૂછે ને, રાગી એટલે શું? માયા, આત્મા માયાવી છે કે આત્મા લોભી છે? હા, અથવા રાગ જે મરાઠીમાં રાગી એટલે ક્રોધી થઈ ગયું. આત્મા તુલા રાગ આલા એક રાગ એટલે ત્યાં ગુસ્સો આવ્યો છે કે નહીં? તો અહીંયા આત્મા રાગી છે કહેતા ત્યાં ગુસ્સાવાળો પણ થઈ ગયો. હા, અથવા સમજો આપણે બીજા શબ્દનો યુઝેજ કર્યો, રાગની બદલે બીજા શબ્દ યુઝ થઈ શકે ને, જેવી રીતના વિકલ્પ, આત્મા વિકલ્પવાન છે, અથવા સમજો આપણે મોહ, તો આત્મા મોહી છે. હવે રાગી, મોહી અને વિકલ્પવાન આ ત્રણેય શબ્દ ભલે થોડા સિનોનિમ્સ છે, એક જ વસ્તુ માટે યુઝ થાય છે, પણ તો પણ એના એક્ઝેક્ટ મિનિંગ જુદા જુદા છે. જ્યારે એમ કહીએ કે વિકલ્પ એટલે તો જાણે કોઈ વિકલ્પની તરંગ ઉઠીને એમાં રાગ ભાવ થયો એ સેન્સમાં આવી ગયો. મોહી એટલે એ તો થોડું મિથ્યાત્વના સેન્સમાં આવી ગયું કે ભાઈ એમાં એને મિથ્યાત્વને કારણે રાગ દ્વેષના ભાવ થાય છે. તો આ સમભિરૂઢ નહીં આવા ડિફરન્ટ મિનિંગને ડિફરન્ટ કન્સિડર કરે છે, અકોમોડેટ નથી કરતો. એટલે શબ્દનયે જે પેલા ઓલા બધા સ્ત્રી પુરુષ આદિના વ્યભિચાર કાઢી નાખ્યા અને નેરો સેટ કર્યો, એમાં પણ હવે સમવિરૂઢ નહીં. ઓલા જુએ છે કે વિકલ્પવાળા કાઢી નાખ્યા, મોહવાળા કાઢી નાખ્યા, અને ખાલી રાગવાળા રાખ્યા, એમાં ખ્યાલ આવ્યો કે નહીં. અને છેલ્લું એવમ ભૂતને. હવે એવમ ભૂતને શું કર્યું કે વર્તમાનમાં એ જીવ એ રીતે પરિણમતો હોવો જોઈએ. જો રુજુ સૂત્રને એ શું કીધું કે વર્તમાન પર્યાયમાં, તો ત્યાં એ પર્યાયની પરિભાષા થોડી સ્થૂળ છે. એટલે સમજો, મનુષ્ય આખા ભવમાં રાગ કરતો હોય તો એને રાગી કહી દેવામાં આવે છે. પણ એવમ ભૂતના એ શું કહે છે, ના ના, વર્તમાન પર્યાયમાં રાગ કરે છે કે નહીં. જો વર્તમાન પર્યાયમાં સમજો એને ગુસ્સો આવતો હોય, અને રાગની પરિભાષા અહીંયા આપણે માયા ને લોભ લઈએ, તો એવમ ભૂત નહીં કહેશે, ના ના, એ રાગી નથી અત્યારના. સૌમિલ ને ગુસ્સો આવે છે એટલે અત્યારના રાગી નથી. રાગી કોણ? કે જેને રાગ આવતો હોય તે રાગી. જો એ રીતે આ સાત નયો છે. ફરીથી આપણે થોડાક અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈએ. પહેલા ત્રણ દ્રવ્યાર્થિક નહીં છે, કેમ કે એની નજર દ્રવ્ય પર છે. બાકીના ચાર પર્યાયાર્થિક નહીં છે, કેમ કે એની નજર પર્યાય પર છે. બરાબર? પછી આ સાતે નય સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ લઈ જાય છે. નૈગમ નહીં થી લઈને એવમ ભૂત નહીં સુધી સ્થૂળતાથી સૂક્ષ્મતામાં લઈ આવે છે. એનો વિષય ઓછો ઓછો થતો જાય છે. આ સાતેવ નય ખરેખર તો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના ભેદ છે, પણ દ્રવ્યાર્થિક ને પર્યાયાર્થિક અહીંયા નિશ્ચય નયના ભેદ છે. એટલે વસ્તુ જેવી છે એને એમને એમ કહે છે. ખ્યાલ આવ્યો ને? કોઈ બે પદાર્થને કેવી રીતના જોડીને વ્યવહાર કરતા નથી. આ બધા નિશ્ચય નયના ભેદ છે. પણ તો પણ એમાં દ્રવ્યની નજર હોય તો દ્રવ્યાર્થિક નહીં, પર્યાયની નજર હોય તો પર્યાયાર્થિક નહીં. એ જાતના આમાં ભેદ પડે છે. બરાબર? જો આ સાત નય થોડા સૂક્ષ્મ છે, એના ઉપર વારંવાર જુદા જુદા શાસ્ત્રોમાં ઘણા ડિટેલ્સ આપ્યા છે, ઘણા એક્ઝામ્પલ્સ છે. એનાથી સ્વાધ્યાય કરો તો વસ્તુ ઘણી ક્લિયર થાય છે. તો તમે આનો વિશેષ સ્વાધ્યાય કરજો. જો આ બુકમાં બીજા ઘણા બધા રેફરન્સીસ છે, જેવી રીતના આલાપ પદ્ધતિ છે, પંચાસ્તિકાય સંગ્રહ છે, નિયમસાર, પ્રવચનસાર, આદિ બધા જ શાસ્ત્રોમાં આ નયોના વર્ણન આવે છે. તો ત્યાંથી વાંચવું જોઈએ. આપણે લાસ્ટ ટાઈમ આ સાત નયો માટે મોક્ષ શાસ્ત્ર તત્વાદ સૂત્રની વાત તો કરી જ હતી. પહેલો અધ્યાયમાં 33મું સૂત્ર છે અને એની બધી ટીકાઓ તત્વાર્થ, રાજવાર્તિક, એ બધા સર્વાદ સિદ્ધિ, એમાં તમને ઘણું ડિટેલ એમાંથી મળશે. ચલો હવે આજે આપણે આગળ વિષય વધારીએ છે. આપણે શું જોયું તો અત્યાર સુધી નયના વિષયમાં નયના મુખ્ય બે ભેદ કર્યા હતા, નિશ્ચય નય અને વ્યવહાર નય. બરાબર? અત્યાર સુધી આપણે નિશ્ચય નયના ભેદ પ્રભેદ ભણતા હતા કે નિશ્ચયમાં દ્રવ્યાર્થિક કર્યું, પર્યાયાર્થિક કર્યું અને બીજા એના સાત ભેદો કર્યા. હવે વ્યવહાર નયની ચર્ચા શરૂ કરીએ છીએ. ફરીથી થોડું યાદ દેવડાવવા માટે, નિશ્ચય નહીં કોને કહ્યું હતું કે વસ્તુ જેવી છે એનો મૂળ અંશ જેવો છે એને એવું કહી દેવું. જેવી રીતના પાણીનો ગ્લાસ કહેવું એ પાણી પદાર્થ અને કાચના ગ્લાસને જોડીને વાત કરવામાં આવે છે, એટલે ત્યાં એને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. પણ કાચના ગ્લાસને કાચનો ગ્લાસ કહી દેવો તે નિશ્ચય નહીં છે. બરાબર? તો વ્યવહાર નહીં કોને કહેવાય છે? વ્યવહાર નહીં કોને કહેવાય છે કે કોઈ નિમિત્તના કારણથી કોઈ એક પદાર્થને બીજા પદાર્થ સાથે જોડાણવાળા જ્ઞાનને અથવા વર્ણનને વ્યવહાર નહીં કહે છે. વ્યવહાર નહીં કોને કહે છે કે કોઈ બે વસ્તુને જોડીને વાત કરીને કહેવું એને વ્યવહાર નહીં કહે છે. જો એમાં થોડી સૂક્ષ્મતા હજી જોઈએ, ખરી રીતે તો વ્યવહાર નહીંમાં બે પરિભાષા છે. વ્યવહાર નહીંમાં બે પરિભાષા છે. જો સમજો પદાર્થ આટલો છે, આ રાઉન્ડ જેટલું છે ને એટલો પદાર્થ છે એમ સમજો. તો આ એક રાઉન્ડ થયું અને અહીંયા બીજું રાઉન્ડ થયું. આ બે રાઉન્ડને જોડીને કહેવું તો એને પણ વ્યવહાર નહીં કહે છે. જેવી રીતના આ એક પદાર્થ છે, આ બીજો પદાર્થ છે, બે પદાર્થને જોડીને વાત કરવી તેને વ્યવહાર કહેવાય છે. બરાબર? પણ આ જે એક રાઉન્ડ છે, સમજો આ એક હાથ એક પદાર્થ છે, તો એમાં આ પહેલી આંગળી, બીજી આંગળી, ત્રીજી આંગળી, ચોથી આંગળી, પાંચમી, એમ કરીને ભેદ પાડીને વાત કરવી એક જ પદાર્થમાં, પદાર્થ તો એક જ છે પણ એમાં પણ ભેદ પાડીને વાત કરવી તો એને પણ વ્યવહાર નહીં કહેવામાં આવે. જે રીતના સમજો સાકર, સાકર તો એક ઇન્ડિવિજ્યુઅલ પદાર્થ છે કે નહીં, પણ સાકરની મીઠાશ, સાકરનો કલર, સાકરની સાઇઝ, હવે પદાર્થ એક જ હોવા છતાં એમાં આવા જુદા જુદા અંશની વાતો કરવી તો એને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. અને અનંત ગુણાત્મક સાકર, એને અનંત ગુણાત્મક સાકર કહી દેવું તો નિશ્ચય નહીં છે. ચાલો પદાર્થ જેવો છે એવો કહેવું નિશ્ચય, પદાર્થ જેવો છે એવું ન કહીને એના ભેદ પ્રભેદ પાડીને કહેવું અથવા તો બે પદાર્થને જોડીને વાત કરવી એને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. જો આપ વ્યવહારની બે પરિભાષા કીધી, એક કે બે પદાર્થને જોડીને વાત કરવી અને બીજું એક જ પદાર્થમાં ભેદ પાડીને વાત કરવી, તેને પણ વ્યવહાર નહીં કહેવામાં આવે છે. બરાબર, આ બે પરિભાષા શું કામ કીધી? કેમકે જ્યારે આપણે એના ભેદ પ્રભેદ જોશું તો એમાં ક્લિયર થશે કે આ બંને પરિભાષાથી એના ભેદ પ્રભેદ જુદા પડે છે. બરાબર, ચાલો આપણે ક્વેશ્ચન નંબર 70 ઉપર આવ્યા છે. 70 વ્યવહાર નય અથવા ઉપનયના ભેદ કેટલા? બરાબર, વ્યવહાર નયને ઉપનય પણ કહેવામાં આવે છે. જો વ્યવહાર નયના મુખ્ય બે ભેદ છે, સદભૂત વ્યવહાર નય અને અસદભૂત વ્યવહાર નય. સદભૂત વ્યવહાર, સદ 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 જે ગુજરાતીમાં આપણે સંધિ કરીએ ને, તો સત જે આપણે સત કહે ને, સત વસ્તુ સાચી છે, વસ્તુ છે, આમ છે. તો ભૂત એટલે હોવું, ભૂત એટલે હોવું, સત એટલે આમ છે. તો જે સાચી વસ્તુ હોવી એમાં વ્યવહાર કરવો તો એને વ્યવહાર નહીં કહેવામાં આવે છે, એને સદભૂત વ્યવહાર કહેવામાં આવે છે. અને અસદ વ્યવહાર, અસદભૂત વ્યવહાર એટલે કે જે વસ્તુ એવી છે જ નહીં, સાચી છે જ નહીં, પણ એમાં પણ વ્યવહાર કરવો તો એને અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવે છે. હા, જો એની પરિભાષાઓ વાંચીએ, ક્વેશ્ચન 71, સદભૂત વ્યવહાર નહીં કોને કહે છે? જે એક પદાર્થમાં ગુણ અને ગુણીને ભેદરૂપ ગ્રહણ કરે તેને સદભૂત વ્યવહાર કહેવામાં આવે છે. આપણે જે પહેલા બે પરિભાષા કરી ને વ્યવહાર નહીં, કે પહેલી પરિભાષા બે પદાર્થને જોડીને વાત કરવી, જેવી રીતના કે પાણીનો ગ્લાસ, પાણીનો ગ્લાસ આપો તો પાણી અને કાચનો ગ્લાસ એ બેને જોડીને વાત કરવી. હવે પાણીનો ગ્લાસ ક્યારે હોતો જ નથી, હોય છે ક્યારે પાણીનો ગ્લાસ? ક્યારેય નથી હોતો એકચ્યુઅલી. તો એ તો સાવ અસદભૂત વાત છે ને, અસદભૂત વાત છે તો પણ એને ઉપચારથી કહેવી તો એને અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવે છે. હવે એક જ દ્રવ્યમાં ભેદ પાડીને વાત કરવી, એક જ દ્રવ્યમાં ભેદ પાડીને વાત કરવી, જેવી રીતના સાકરની મીઠાશ બહુ મધુર છે, સાકરની મીઠાશ બહુ મધુર છે. બરાબર, તો આ સાકર મીઠી જ હોય છે કે નહીં? બરાબર, હવે જ્યાં સાકરની મીઠાશની વાત કરીએ છીએ તો ત્યાં સાકરના એના ક્રિસ્ટલ સાઇઝની, કલરની, આદિ બધાની વાત નથી કરતા ને, અમને ટેમ્પરરી ગૌણ કરી દીધી. તો જ્યાં સાકરની ખાલી મીઠાશની જ વાત કરીએ છીએ તો એક જ પદાર્થમાં ભેદ પાડીને વાત કરી ને તો એને પણ વ્યવહાર કહેવામાં આવે છે, પણ એને સદભૂત વ્યવહાર કહેવામાં આવે છે. કેમકે સાકર એકચ્યુઅલી મીઠી જ છે કે નહીં? એકચ્યુઅલી ગળી જ છે. તો જો સદભૂત વ્યવહારની પરિભાષા શું કહે છે? જે એક પદાર્થમાં ગુણ અને ગુણી, ગુણ અને ગુણીને, ગુણ એટલે એની પ્રોપર્ટી, એનો ગુણ, અને ગુણી, ગુણી એટલે આખું દ્રવ્ય, આખું દ્રવ્ય જે ગુણોનું ગોદામ છે, તો એને ગુણી કહેવામાં આવે છે. આખા દ્રવ્યમાં ઘણા બધા ગુણ હોય છે કે નહીં? તો એ ગુણને અને ગુણીને ભેદ પાડીને વાત કરવી, ભેદ રૂપે ગ્રહણ કરે તેને સદભૂત વ્યવહાર નહીં કહે છે. જો ગુણ ઓલવેઝ ગુણીમાં હોય જ છે ને, ગુણ ઓલવેઝ દ્રવ્યમાં હોય છે, તો એ ગુણને અને દ્રવ્યને ભેદ પાડવો એને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. જેવી રીતના આપણે આત્મા વિશે ઓલવેઝ કહીએ ને કે આત્મામાં જ્ઞાન ગુણ છે. બરાબર, આત્મા દ્રવ્ય થયું અને જ્ઞાન ગુણ થયો, તો આત્મામાં જ્ઞાન ગુણ બે ભેદ પાડ્યા ને ભાઈ, જ્ઞાન જુદું. અથવા આપણે એમ ચલો વધારે ક્લિયરલી કહીએ કે આત્મામાં દર્શન ગુણ અને જ્ઞાન ગુણ છે, તો દર્શન જુદું પાડ્યું, જ્ઞાન ગુણ જુદો પાડ્યો. તો જ્યાં આ ભેદ પાડીને વાત કરી તો એને સદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? કેમ કે ખરેખર આત્મામાં દર્શન ને જ્ઞાન છે જ, એની સત્તા આત્મામાં જ છે. પણ જ્યાં આ સેન્ટન્સ કીધું આત્મામાં દર્શન અને જ્ઞાન ગુણ છે, તેમાં આત્માનું આખું સ્વરૂપ ક્લિયર નથી થતું, નથી થતું ને, માટે તેને વ્યવહાર પણ કીધું. નિશ્ચય કોને કહેવાય? કે આત્મા અનંત ગુણમય છે એને નિશ્ચય કહેવાય. અથવા જો તમે એમ કહો કે જ્ઞાનમયી આત્મા, જ્ઞાનમયી કહેતા ખાલી આપણે જ્ઞાનને મુખ્યતા આપી છે પણ બાકીના બધા ગુણો છે મયી કહેતા, તો એ નિશ્ચય નહીં થયો. પણ આત્માનો જ્ઞાન ગુણ, આત્માનો જ્ઞાન ગુણ કહેતા આત્માનો આપણું આખું ફોકસ જ્ઞાન પર આવી ગયું, આત્મા પર ન રહ્યું, તો એ વ્યવહાર નહીં થઈ ગયો. ખ્યાલ આવે છે કે નહીં? જો આપણે સાથે સાથે અસદભૂત નયની પણ ડેફિનેશન જોઈ લઈએ. અસદભૂત નયની ડેફિનેશન છે 75, ક્વેશ્ચન 75. 71 પર સદભૂતની ડેફિનેશન જોઈ. શું જોઈ? કે એક પદાર્થમાં ગુણ અને ગુણીના ભેદને ગ્રહણ કરવું તે સદભૂત નહીં, સદભૂત વ્યવહાર નહીં. હવે જો અસદભૂત વ્યવહાર નહીં, 75 અસદભૂત વ્યવહાર નહીં કોને કહે છે? જે મળેલા ભિન્ન પદાર્થોને અભેદ રૂપે કથન કરે તેને અસદભૂત વ્યવહાર નહીં કહે છે. બે પદાર્થને જે મળેલા છે પણ એને અભેદ રૂપે કથન કરે છે, જે ભલે પદાર્થો વર્તમાનમાં સાથે છે પણ કંઈ એક તો નથી થઈ ગયા ને, તો પણ એ વ્યવહાર નહીં, એને એક રૂપે જ વર્ણન કરી દે છે. જેવી રીતના આપણે કીધું પાણીનો ગ્લાસ, હવે પાણી જુદું છે, ગ્લાસ જુદો છે, પણ વર્તમાનમાં સાથે હોય એવું દેખાય છે, એવો ઉપચાર કરાય છે, લૌકિક ભાષામાં એવો ઉપચાર કરાય ને, માટે એને વ્યવહાર નહીં કહે છે, અસદભૂત વ્યવહાર. જો અહીંયા ઉદાહરણ છે, જેમ કે આ શરીર મારું છે, હવે શરીર એ જુદો પદાર્થ છે, ઉદ્ગલ દ્રવ્ય છે, અને મારું એટલે હું કોણ છું? કે જીવ પદાર્થ છું, હું જુદો પદાર્થ છું. તો જીવને અને શરીરને ભેગા મળીને વાત કરવી એ અસદભૂત વ્યવહાર નહીં છે. હવે જો વિચાર કરો આપણી દૈનિક જીવનની મેજોરિટી વાતો બધી અસદભૂત વ્યવહાર છે કે નહીં? કે મારા વાળ કાળા છે, મારી આંખ, મારા ચશ્મા, ભાઈ મારા ચશ્મા ક્યાં છે આપો. હવે જીવના ચશ્મા, જીવ જીવ પદાર્થ અને ચશ્મા ઉદ્ગલ પદાર્થ, અને એ બેને જોડીને વાત કરવી અસદભૂત વ્યવહાર. મારી થાળી આપો, મારો ગ્લાસ આપો, મારી પેન આપો. હા, જો એવી વાત ખોટી છે તો પણ કેમ વ્યવહાર કરવામાં આવે છે? કેમ કે આ કપડાં કોના છે ખબર કેવી રીતે પડી રહી? તો એમ કહીએ, સમજો આપણે ઘરમાં પાંચ લોકો રહેતા હોય અને એમ કહીએ કે ભાઈ પેલું પૂતગલનું શર્ટ લઈ આવો, તો કયું શર્ટ લાવવું કેવી રીતે ખબર પડે, અને કોના કોના માટેનું, કોની સાઈઝનું, કેવી રીતના ખબર પડે? એટલે ઉપચાર એવી રીતના કરવામાં આવે કે ભાઈ મારું શર્ટ લાવો. ખ્યાલ આવે છે ને? પણ એ ખાલી ઉપચાર છે, વ્યવહાર છે, ખરી રીતે એવું નથી. એટલે માનવાની દ્રષ્ટિ જુદી હોવી જોઈએ અને બોલવાની દ્રષ્ટિ જુદી હોવી જોઈએ. ખ્યાલ આવે છે ને? એને જ નય પક્ષ કહેવામાં આવે, એને નય કહેવામાં આવે. વ્યવહાર નહીં એટલે શું? વ્યવહાર નહીં એટલે જેવું નથી એવું કહેવું, એને વ્યવહાર કહેવામાં આવે છે. આ ખ્યાલ આવ્યો? જો અહીંયા બીજું એક્ઝામ્પલ પણ છે, માટીના ઘડાને ઘીનો ઘડો કહેવો, જેવી રીતના આપણે પાણીનો ગ્લાસ પહેલા લીધું, તો એવી રીતના છે કે માટીનો ઘડો છે પણ એની અંદર ઘી ભરેલું છે, તો એને ઘીનો ઘડો કહી દેવો. હવે ઘીથી તો ક્યારે ઘડો બનતો જ નથી ને, ઘી તો એટલું સોફ્ટ મટીરિયલ છે, એનાથી ઘડો કેવી રીતના બને? પણ એની અંદર ભરેલો છે માટે એને ઉપચાર કરવો એ અસદભૂત વ્યવહાર નહીં છે. જો અહીંયા બ્રેકેટમાં લખેલું છે, ભિન્ન પદાર્થો વાસ્તવિકપણે અભેદ થતા નથી, તેથી આ નય અસદભૂત કહેવાય છે. જે બે જુદા જુદા પદાર્થ છે એને મળાવીને ભલે વાત આપણે કરીએ પણ એ ક્યારે એક થઈ જતા નથી, હંમેશા જુદા જ રહે છે. માટે આને અસદભૂત વ્યવહાર નહીં કહેવાય છે. વળી તે પર સાથેના સંબંધનું કથન કરે છે તેથી વ્યવહાર થાય છે. જો શું વાત છે, આપણે ક્યાંથી ચાલુ કરી વાત, કે નયના મુખ્ય બે પ્રકાર, નિશ્ચય નય અને વ્યવહાર નય, બરાબર. નિશ્ચયના આપણે દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક અને સાત નયના ભેદો જોયા, હવે એને સાઈડ પર કરી નાખ્યો. હવે વ્યવહાર નયના મુખ્ય બે ભેદ, સદ્ભૂત અને અસદભૂત, બરાબર. હવે જો આ સદ્ભૂત અને અસદભૂત એ દેવના બે બે ભેદ હજી છે, એટલે ટોટલ ચાર ભેદ. હવે આ તો ખાલી વર્ડ કોમ્બિનેશન કરવા જેવું છે. જો વ્યવહાર નયના બે ભેદ કીધા, સદ્ભૂત અને અસદભૂત, બરાબર. હવે સદ્ભૂતના બે ભેદ, ઉપચરિત સદ્ભૂત અને અનુપચરિત સદ્ભૂત, બરાબર. ઉપચરિત અને અનુપચરિત આ બે શબ્દ હજી નવા આપણે યાદ રાખવાના છે. ઉપચરિત એટલે શું, કે ઉપચારથી કહેવામાં આવેલું. ઉપચારથી એટલે કેઝ્યુઅલી, ખોટે ખોટું, એમ કે ભાઈ હા ઉપચાર કર્યો એમ, આપણે ખાલી એક વ્યવહાર કર્યો, એક ઉપાધિ આપી એને, બરાબર, એને ઉપચરિત સદ્ભૂત કહેવાય. અને અનુપચરિત સદ્ભૂત એટલે કે જે ઉપાધિ નથી આપી, ખાલી ઉપચાર નથી કર્યો, પણ ખરેખર એવું કંઈક છે એમાં, તો એને અનુપચરિત કહેવાય. અનુપચરિતનો મતલબ શું છે, કે જે ઉપાધિ નથી, અને ઉપચરિત એટલે જે ઉપાધિ છે. ઉપચરિત એટલે કેઝ્યુઅલી કીધેલું, અનુપચરિત એટલે વધારે કરેક્ટલી કીધેલું. ખ્યાલ આવે છે કે નહીં? તો જો આ બે ભેદ બંનેમાં લગાવવાના, કેમાં, સદ્ભૂતમાં અને અસદભૂતમાં. તો જો ઉપચરિત સદ્ભૂત વ્યવહારને, અનુપચરિત સદ્ભૂત વ્યવહારને, ઉપચરિત અસદભૂત વ્યવહારને, અનુપચરિત અસદભૂત વ્યવહારને, એમ કરીને વ્યવહાર નહીંના ટોટલ ચાર ભેદ કયા કયા, ઉપચરિત સદ્ભૂત, અનુપચરિત સદ્ભૂત, ઉપચરિત અસદભૂત, અનુપચરિત અસદભૂત, બરાબર. ફરીથી કહેશું, જો હવે હું જે ઓર્ડરમાં કહું એ ઓર્ડરમાં તમારે કહેવાનું. ઉપચરિત અસદભૂત વ્યવહારને સૌથી પહેલું, આ સૌથી સ્થૂળ નય છે. સ્થૂળ એટલે કે સૌથી સ્થૂળ, સૌથી મોટું મોટું કીધેલું, બરાબર. પછી એનાથી વધારે એક્યુરેટલી કીધેલું, અનુપચરિત અસદભૂત વ્યવહારને. ભલે આ બે અસદભૂતના જ ભેદ છે, એટલે ખોટા જ છે, પણ ખોટામાં એ ખોટું એટલે ઉપચરિત અસદભૂત વ્યવહારને, બરાબર. અનુપચરિત અસદભૂત વ્યવહારને, પછી એના પછી ઉપચરિત સદ્ભૂત વ્યવહારને અને અનુપચરિત સદ્ભૂત વ્યવહારને, બરાબર. જો આમ આપણે આજે વ્યવહાર નયના ચાર ભેદોની ચર્ચા શરૂ કરી છે, એમાં ઉપચરિત અને અનુપચરિત, સોરી, એમાં સદ્ભૂત અને અસદભૂત એ બે શબ્દના મીનિંગ આપણે જોયા. હવે આ ઉપચરિત ને અનુપચરિતનો શું મીનિંગ થાય છે એ થોડું વધારે ડિટેલ છે, આપણી પાસે આજે ટાઈમ ઓછો છે, એટલે એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. જો ફરીથી આપણે શેની વાત ચાલે છે, નયોની વાત ચાલે છે, કે નયના, નિશ્ચય અને વ્યવહાર નયના બે ભેદ કર્યા, અને એમાં વ્યવહાર નયની ચર્ચા આપણે શરૂ કરી છે, એને આપણે આગળ નેક્સ્ટ ટાઈમ વધારશું. ચલો જીનવાણી સ્તુતિ લઈએ છે. હે જીનવાણી ભારતી, તોહી જપો દિન રૈન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચૈન, જીનવાણી કે જ્ઞાન તે સૂજે લો કાલો, સો વાણી મસ્તક નમો સદા દે તુહેરો. બોલો જીનવાણી માતનો જય હો. હવે અહીંયા સોલ સાયન્સના ક્લાસ શરૂ થશે. જય જીનેન્દ્ર બધાને.